आचार्य जिन शासनोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमा नवमो अधिकार, नवमा अधिकार मां पंदरमी आवृत्ति ना पाना नंबर 337 एमा सम्यक्त्वना भेदनी वात छे ते आपणे करी रह्या छीए। सम्यक्त्वना भेद गई वक्ते आपणे निमित्तनी अपेक्षाए लीधा, एमा 10 भेदनी वात आवी, एटले ए 8 भेद जे छे ए एना निमित्त कारणनी अपेक्षाए हता, अने बीजा 2 भेदने श्रुत केवळी अने केवळ ज्ञानी एमने जे तत्वार सिद्धान होय छे ने अवगाढ़ अने परम अवगाढ़ अनुक्रमे कया, एम 10 भेद लेवामां आवे। हवे ए पछी अहींया आगळ पण भेद दर्शावे छे, ए जुदी अपेक्षाए छे। अहींया कर्मनी अपेक्षाए समझवाना छे, केम के हवे जे भेद कहे छे एमां औपशमिक क्षयोपशमिक अने क्षायिक एम 3 भेदनी वात करी छे। एटले सम्यक्त्वना 3 भेद औपशमिक क्षयोपशमिक अने क्षायिक जे वधारे प्रचलित रीते आपणे लईए छीए ते, पण आ भेद अने पेला भेदमां कोई विरोधाभास आवतो नथी, केम के पेला जे भेद 10 जणावामां आव्या ए निमित्तनी अपेक्षाए एना कारणनी अपेक्षाए दर्शावामां आव्या। एटले सामान्य एवो व्यवहार छे कि कारणनी अंदर कार्यनो उपचार करी अने ए कारण होय एने ज कार्य कहेवामां आवे, ए रीते ए 10 भेद हता। હવે જે બતાવે છે એમાં પણ ખરેખર જોવા જઈએ તો સમ્યક્ત્વના ભેદ કરતા એ મોહનીય કર્મ જે છે એના ભેદ કહી શકાય, કેમ કે જે ઉપશમ છે ક્ષયોપશમ છે કે ક્ષય છે એ તો કર્મનો છે, પણ આત્માની એ વખતે કેવી દશા છે એ દર્શાવવું છે એટલે એ નામ એના ઉપરથી પાડવામાં આવ્યા। નામ જે આપવામાં આવ્યા એ એના ઉપરથી આપવામાં આવ્યા કે કર્મની આવી સ્થિતિ થઈ છે ત્યારે જે આત્માની દશા છે તે, એમ કરીને નામ આપવામાં આવ્યા। એટલે અહીંયા કહે છે કે વળી સમ્યક્ત્વના 3 ભેદ પણ કર્યા છે, ઔપશમિક ક્ષયોપશમિક અને ક્ષાયિક, એ 3 ભેદ દર્શન મોહની અપેક્ષાએ છે। દર્શન મોહ એટલે મોહનીય કર્મનો ના 2 ભાગ માનો પહેલો ભાગ એ દર્શન મોહનીય અને બીજો ભાગ તે ચારિત્ર મોહનીય। દર્શન મોહનીય કર્મ વિશે આપણે સહેજ વિચાર કરીએ તો દર્શન મોહનીયની 3 પ્રકૃતિ હોય છે અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ હોય છે। તો દર્શન મોહનીયની 3 પ્રકૃતિ એમ, પહેલી પ્રકૃતિ એ સત્તામાં હોય છે અથવા તો એમ કહીએ કે ઉદયમાં હોય છે, એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ છે। બીજી પ્રકૃતિ જે છે તે મિશ્ર મોહનીય છે અને ત્રીજી છે તે સમ્યક્ત્વ, એમ 3 પ્રકૃતિ છે। તો બીજી 2 પ્રકૃતિ જે છે મિથ્યાત્વ સિવાયની, એ 2 પ્રકૃતિઓ અનાદિનો જેને મિથ્યાત્વ છે એને હજી એ સત્તામાં હોતી નથી, એટલે કે હજી એ રીતે એનો ઉદય થયો નથી હોતો। એ એક વખત મિથ્યાત્વ જાય, સમ્યક તો થાય, અને પછી પાછું એને પડવાનું થાય છે, તો ફરીથી જ્યારે પડીને પાછો એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો ત્યારે એ બાકીની બે પ્રકૃતિઓ જે છે એને ઉદયમાં હોય છે અથવા તો સત્તામાં હોય છે એ જાય છે. હવે એના વિશે જ અહીંયા બધી વાત કરવામાં આવી છે એ આપણે વિસ્તારથી સમજીએ. તો અહીંયા કહે છે કે તેમાં ઔપશમિક સમ્યક્ત્વના બે ભેદ છે. ઉપશમ જે છે એ દર્શન મોહનીયનો ઉપશમ છે, અને દર્શન મોહનીયનો ઉપશમ છે એ વખતે જે સમ્યક્ત્વ છે એટલે આત્માની જે દશા છે એ કેવી હોય તો એ અહીંયા કર્મનું શું થયું એ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે. તો કે તેમાં ઔપશમિક સમ્યક્ત્વના બે ભેદ છે, એક પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ તથા બીજું દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ. ત્યાં મિથ્યાત્વ ગુણસ્થાનમાં કરણ વડે દર્શન મોહને ઉપશમાવી, કરણ એટલે સાધન, સાધન તો શું કરવાનું હોય, પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે થઈને જે પુરુષાર્થ કર્યો છે તે ખરેખર તો કરણ છે. એટલે ત્યાં મિથ્યાત્વ ગુણસ્થાનમાં કરણ વડે દર્શન મોહને ઉપશમાવી જે સમ્યક્ત્વ ઉપજે તેને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. મિથ્યાત્વ ગુણસ્થાન પહેલું ગુણસ્થાન એ મિથ્યાત્વ ગુણસ્થાન, 14 ગુણસ્થાન આપણે કહીએ એમાં પહેલું ગુણસ્થાન, એટલે જેને હજી મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ છે એટલે પહેલાથી અનાદિનું એને મિથ્યાત્વ વર્તે છે તે દશા જે છે એ દશામાં એને જ્યારે દર્શન મોહ એટલે મિથ્યા માન્યતા મિથ્યાત્વ નો ઉપશમ થાય, મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એનો ઉપશમ થાય, કર્મની મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ થાય, અને જે સમ્યક્ત્વ ઉપજે એને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. ત્યાં એટલું વિશેષ છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને તો એક મિથ્યાત્વ પ્રકૃતિનો જ ઉપશમ હોય છે. હવે મિથ્યાત્વ પ્રકૃતિનો જ ઉપશમ કેમ હોય છે તો કહે છે કે કારણ કે તેને મિશ્ર મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીયની સત્તા નથી, એટલે હજી માત્ર એક જ પ્રકૃતિ છે. એટલે પહેલી વખત જ્યારે સમ્યક્ત્વ થાય ત્યારે કર્મની અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે મિથ્યાત્વ પ્રકૃતિ દર્શન મોહનીયની એ જાય એટલે ઉપશમ થાય, અને ચારિત્ર મોહનીયમાંથી જે અનંતાનુબંધી એની ચાર પ્રકૃતિ ક્રોધ માન માયા લોભ એ જાય, એટલે એમ પાંચ પ્રકૃતિ એ જાય છે, અને પછી સૂક્ષ્મતાથી જોઈએ તો બધું થઈને 41 પ્રકૃતિ એ વખતે જાય છે પેટા વિભાગ સહિત જોવામાં આવે તો એવી રીતે જ્યારે એને અનાદિનું મિથ્યાત્વ છે ત્યારે એને મિથ્યાત્વ પ્રકૃતિનો જ ઉદય હોય એટલે એનો જ ઉપશમ થાય. હવે ઉપશમ એટલે શું એ થોડુંક આપણે સમજી લઈએ, કેમ કે જે રીતે શાસ્ત્રમાં ઉપશમની વાત કરી છે એ રીતે યાદ રહેવું પણ અઘરું છે અને એટલું બધાને સમજાવવું પણ અઘરું છે. મૂળ વસ્તુ જે સમજવી છે એ માટે ઉપશમ એટલે શું સમી જવો, ઉપશમ શબ્દ દ્વારા જ આમ ખ્યાલ આવે એવું છે કે પછી કર્મ એ વખતે ફળ આપવાની શક્તિમાં રહે નહીં, એ વખતે કર્મ ફળ આપી ન શકે એવી દશામાં આવી જાય એટલે એને ઉપશમ થયો એમ કહેવામાં આવે. એટલે કર્મના રજકણો કારમણે રજકણો હજી રહ્યા હોય પણ એ પછી ફળ આપી ન શકે એવી દશાને ખરેખર તો ઉપશમ કહેવામાં આવે, અને કારમણે રજકણો છૂટા પડી જાય એને ક્ષય કહેવામાં આવે, કર્મનો ક્ષય કહેવામાં આવે. બહુ આ સહેલી વ્યાખ્યા છે, કારમણે રજકણો જે છે એ છૂટા પડી જવા એનું નામ કર્મનો ક્ષય, અને ઉપશમવું એટલે કે એ પોતે ફળ ન આપી શકે એવી સ્થિતિમાં મુકાઈ જાય છતાંય કારમણે રજકણો રહ્યા હોય, કર્મ હોય ખરું પણ એ ફળ ન આપી શકે એવી દશા એ વખતે થઈ જાય તેને ઉપશમ થયો કહેવાય, અને ક્ષયોપશમ એટલે કેટલાકનો ક્ષય ને કેટલાકનો ઉપશમ કર્મના એ નિશેકો માંથી કેટલાકનો ક્ષય થયો અને કેટલાક નિષેકોનો ઉપશમ વર્તો, એટલે ક્ષયોપશમ કહેવામાં આવે. પછી સૂક્ષ્મતાથી કઈ કઈ પ્રવૃત્તિ પેટા પ્રકૃતિનો ક્ષય અને કઈ પેટા પ્રકૃતિઓનો ઉપશમ એ બધું લેવામાં આવે ક્ષયોપશમની અંદર. પણ મૂળ વસ્તુ આ છે કે ઉપશમ એટલે એ ફળ આપવાની સ્થિતિમાં એ વખતે ન હોય. મૂળમાંથી એ કારણે રજકણો છૂટા પડી ગયા હોય અને કર્મ ચાલ્યું ગયું હોય, રહે જ નહીં એવી સ્થિતિ થાય ત્યારે એને ક્ષય થયો કહેવામાં આવે. એટલે આ વાતને અંતરમાં રાખીએ એટલે પછી બાકીનું બધું સહેલું થઈ જશે. એટલે કંઈ અઘરું નહીં લાગે, શબ્દો પણ અઘરા નહીં લાગે, મૂળ વાત સમજાઈ જાય. અહીંયા એ વાત કરી છે કર્મની અપેક્ષાથી કે ત્યાં એટલું વિશેષ છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને તો એક મિથ્યાત્વ પ્રકૃતિનો જ ઉપશમ હોય છે, કારણ કે તેને મિશ્ર મોહનીય તથા સમ્યક્ત મોહનીયની સત્તા નથી. પણ જ્યારે જીવ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં એ આખી પ્રક્રિયા જે થાય છે એ વખતે કર્મનું શું થાય, કર્મની પ્રકૃતિનું શું થાય એનું અહીંયા વર્ણન આપવામાં આવ્યું છે કે ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને મિશ્ર મોહનીય રૂપે અથવા સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે છે. મિથ્યાત્વ પહેલી પ્રકૃતિ, એ મિથ્યાત્વના પરમાણુઓ એટલે કારમણે રજકણો કે જે મિથ્યાત્વ રૂપે રહેલા છે એના ભાગલા કરી નાખે. ભાગલા કરી નાખે એટલે શું થાય કે એ મિશ્ર મોહનીય રૂપે અને અથવા બંને મૂકી શકીએ અહીંયા, અને અથવા સમ્યક્ત મોહનીય રૂપે પરિણમ આવે ત્યારે તેને ત્રણ પ્રકૃતિઓની સત્તા થાય, એટલે એ ત્રણ પ્રકૃતિઓમાં ફેરવાઈ જાય. મૂળ તો મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એ વધારે બળવાન પ્રકૃતિ, એને વધારે બળવાન પ્રકૃતિ ગણવામાં આવે. એ સમ્યક્ત્વનું જે કાળ છે એ કાળમાં એટલે સંકિત જ્યારે થઈ રહ્યું છે એ વખતે મિથ્યાત્વ પ્રકૃતિનું બળ છે તે તૂટી જાય, એ બળ ઓછું થઈ જાય. બળ ઓછું થઈ જાય એટલે એને એમ કહેવાય કે મિથ્યાત્વમાંથી એ મિશ્ર મોહનીય રૂપે અને સમ્યક્ત્વ મોહનીય રૂપે એ પરિણમે, એટલે ત્રણ ભાગ એના પડી જાય. થોડોક ભાગ મિથ્યાત્વ રૂપે રહ્યો છે, થોડોક મિશ્ર મોહનીય રૂપે અને થોડો સમ્યક્ત્વ મોહનીય રૂપે રહે એવું બને. એ મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એના ત્રણ ભાગ થઈ જાય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ વખતે ઉત્પન્ન થાય, એટલે થોડોક ભાગ મિથ્યાત્વ પ્રકૃતિ રૂપે રહે, બીજો થોડો મિશ્ર મોહનીય રૂપે રહે અને ત્રીજો સમ્યક્ત મોહનીય રૂપે રહે. હવે મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ જે છે એના કરતા મિશ્ર મોહનીય છે એ પ્રકૃતિ નબળી છે અને એના કરતા સમ્યક્ત્વ મોહનીય છે એનાથી પણ નબળી છે. એટલે આમ ત્રણ ભાગ થઈ જાય એટલે બળ ઘટી જાય. જ્યારે સમ્યક્ત્વનો કાળ હોય એ દરમિયાનમાં આમ ત્રણ ભાગ પડતા એ બળ ઘટી જાય છે. એટલે અહીંયા એ વાત કરી છે કે એ અનાદિનું મિથ્યાત્વ જેને વર્તે છે તેને એક મિથ્યાત્વ પ્રકૃતિ જ એ વખતે ઉદયમાં હોય છે અથવા તો સત્તામાં હોય છે, એમ કહીએ આપણે. સત્તામાં હોય એટલે એની સત્તા ચાલતી હોય એને આપણે એ રીતે લઈએ છીએ, સત્તામાં હોય. તો એનો જ્યારે ઉપશમ કહેવામાં આવે, મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ હોય છે એ વખતે શું થાય છે તો કે મિશ્ર મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીયની સત્તા નથી, પણ એ જ્યારે સમ્યક્ત્વનો પ્રોસેસ થાય છે એટલે જ્યારે જીવ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને મિશ્ર મોહનીય રૂપે અથવા સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમ આવે છે ત્યારે તેને ત્રણ પ્રકૃતિઓની સત્તા થાય છે. માટે અનાદિ મિથ્યા દ્રષ્ટિને માટે એ અનાદિના મિથ્યા દ્રષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિની સત્તા છે અને તેનો જ ઉપશમ થાય છે. એટલે ખરેખર તો પેલી બે વસ્તુ જે છે ને એ જ્યારે ખરેખર સમ્યક્ત્વ થાય ત્યારે જ એ ઉત્પન્ન થાય, બે પ્રકૃતિ એમ કહેવામાં આવે. ઉત્પન્ન થવી એટલે મૂળ તો એ મિથ્યાત્વ પ્રકૃતિના એ ભાગરૂપ જ પ્રકૃતિ છે, એ એના કરતા નબળી પ્રકૃતિ છે. મિથ્યાત્વ કરતા મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય નબળી પ્રકૃતિ છે. એટલે એ પ્રક્રિયામાં સમ્યક્ત્વના કાળમાં એ બે પ્રકૃતિઓ એ ઉત્પન્ન થવી અને જેટલું મિથ્યાત્વની પ્રકૃતિઓનો જે ભાગ હતો એનો ઉપશમ થાય, એટલે એ મિથ્યાત્વ રૂપે ફળ એ વખતે ન આપી શકે અને છતાં એ કારમણ્યો મિથ્યાત્વ રૂપે પડ્યા રહે એવી દશા થાય એટલે એ ઉપશમ થયો કહેવામાં આવે. એટલે કહે છે, માટે અનાદિ મિથ્યા દ્રષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિની સત્તા છે અને તેનો જ ઉપશમ થાય છે. વળી સ આદિ મિથ્યા દ્રષ્ટિઓમાં, સ આદિ મિથ્યા દ્રષ્ટિ એટલે શું કે જે પેલો અનાદિનો મિથ્યા દ્રષ્ટિ હતો એ હવે સમ્યક્તો પામ્યો છે અને પછી પાછો એ પડ્યો છે એટલે એની આદિ છે, મિથ્યાત્વની મિથ્યા દ્રષ્ટિ થવામાં એની આદિ કહેવાય, કેમ કે હવે મિથ્યા દ્રષ્ટિ ફરીથી થયો. સમ્યક્ત્વ એનું એને પ્રાપ્ત કર્યું અને પાછું એને પડવાનું થયું એટલે એની આદિ થઈ, એટલા માટે સ આદિ મિથ્યા દ્રષ્ટિ. જેને એક વખત સમ્યક્ત્વ થયું અને પડ્યો એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય, પણ એ મિથ્યા દ્રષ્ટિ અનાદિનો નહીં, એ આદિ સહિત, કેમ કે એક વખત સમ્યક્ત્વ થયું ને એટલે હવે જે મિથ્યાત્વ છે એ આદિ સહિત, એટલે સ આદિ મિથ્યા દ્રષ્ટિઓમાં. હવે સ આદિ મિથ્યા દ્રષ્ટિનો અર્થ એવો થયો કે એને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું અને એને પાછા પડવાનું થયું, એટલે ખરેખર તો એને સમ્યક્ત્વનો સ્વાદ ચાખ્યો હોય, સમ્યક્ત્વનો સ્વાદ ચાખ્યો હોય. એટલે સ્વાસાદન જે પ્રકૃતિ કહેવામાં આવે છે ગુણસ્થાનમાં, સ્વાસાદન ગુણસ્થાન, એ સ્વાસાદન ગુણસ્થાન જે બીજું ગુણસ્થાન છે એ દશા હોય, એટલે સ્વ સ્વાદ પોતાનો સ્વાદ જેણે ચાખ્યો છે તે ગુણસ્થાને આવે. તો અહીંયા એની વાત કરે છે કે વળી સ આદિ મિથ્યા દ્રષ્ટિઓમાં કોઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા છે તથા કોઈને એકની જ સત્તા છે. જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી તે સત્તા જેનામાં હોય, એટલે પેલી બે પ્રકૃતિઓ થઈ હોય તો તેને ત્રણની સત્તા છે, તથા જેને મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહનીયની ઉદ્વેલના થઈ ગઈ હોય, અર્થાંત તેના પરમાણુ મિથ્યાત્વ રૂપે પરિણમી ગયા હોય, તેને એક મિથ્યાત્વની જ સત્તા છે. હવે આ ઉદ્વેલના જરા સમજવા જેવું છે. આપણે પહેલા નહીં કહ્યું કે મિથ્યાત્વ જે છે એના ત્રણ ભાગ થાય, અને ત્રણ ભાગ થયા એમાં એ મિથ્યાત્વ, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહ પ્રકૃતિ, એ ત્રણ પ્રકૃતિ જે થઈ હતી એમાં પેલું મિથ્યાત્વ તો ઉપસમી ગયું ને પેલી બે પ્રકૃતિઓ એ પડી હતી, એ બે પ્રકૃતિઓ ફરી પાછી મિથ્યાત્વમાં ફેરવાઈ જાય, એનું સમ્યક્ત્વ ચાલ્યું જાય, એને પડવાનું થાય, તો એ બે પ્રકૃતિઓ એ જ રૂપે રહે, સત્તામાં રહે, અથવા તો એ ફરી પાછી ઉદ્વેલ ના થઈ જાય એટલે ફરી પાછી એના પરમાણુ મિથ્યાત્વ રૂપે પરિણમી જાય, પહેલા જેમ હતા તેમ થઈ જાય, તો પછી પાછું એને મિથ્યાત્વ જ રહે. આ થોડી સૂક્ષ્મતાથી વાત કરી છે કર્મ પ્રકૃતિની. અને એમ થાય તો એવા જે સ આદિ મિથ્યા દ્રષ્ટિ છે એ ફરી પાછો એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, એ વખતે એ ત્રણ હોય તો ત્રણ જે છે એ ત્રણમાંથી એને એનો ઉપશમ કે ક્ષય કરી અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું થાય, અને ત્રણ ન હોય અને એ પેલા મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહનીય એ મિથ્યાત્વ રૂપે જ જો પરિણમી ગયા હોય પાછા, એટલે ઉદ્વેલના થઈ ગઈ હોય, તો પછી એને એક મિથ્યાત્વની જ સત્તા રહી હોય, એટલે માટે એને એ પ્રકૃતિ જ જાય એમ કહેવામાં આવે. એટલે અહીંયા એ વાત લીધી છે કે ત્રણની સત્તા છે, તથા જેને મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહનીયની ઉદ્વેલના થઈ હોય, અર્થાત તેના પરમાણુ મિથ્યાત્વ રૂપે પરિણમી ગયા હોય, તેને એક મિથ્યાત્વની જ સત્તા છે. માટે સ આદિ મિથ્યા દ્રષ્ટિને ત્રણ પ્રકૃતિઓનો અથવા એક પ્રકૃતિનો ઉપશમ થાય છે. આ ઉપશમમાં કર્મ પ્રકૃતિઓનું શું થાય એનો અહીંયા વિસ્તાર કરવામાં આવ્યો. મૂળ વસ્તુ ઉપશમ થાય છે એટલે એ મંદ પડી જાય છે, એ વખતે એ સમયગાળાની અંદર એ ફળ આપી શકે એ સ્થિતિમાં કર્મ રહેતું નથી. દર્શન મોહનીય કર્મ એ વખતે એ સ્થિતિમાં રહેતું નથી. આખી પ્રોસેસનો વિચાર કરીએ તો એ જે અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એનો એને ઉપશમ થાય છે. કેમ કે એને પેલી બે પ્રકૃતિઓ હોતી સત્તામાં હોતી નથી, એટલે એને એ જે બળવાન પ્રકૃતિ મિથ્યાત્વ છે એનો જ એને ઉપશમ કરવાનો રહ્યો. અને એ થતો હોય છે એ કાળ વખતે એ કઈ રીતે થાય છે એનો વિચાર કરીએ તો કે પહેલા એ મિથ્યાત્વ જે છે એ મિથ્યાત્વ પ્રકૃતિઓના ભાગલા કરી નાખે છે, એટલે એ નબળું પાડી દે છે. અને એમાં એ મિથ્યાત્વ પ્રકૃતિમાંથી કેટલાક જે કાર્મણ્ય મજકણો જે છે, પરમાણુઓ જે છે, એને મિશ્ર મોહનીય રૂપે અને કેટલાકને સમ્યક મોહનીય રૂપે, અથવા તો મિશ્ર મોહનીય રૂપે અથવા તો એકલા જ સમ્યક મોહનીય રૂપે પરિણામ આવે છે. એમ કરીને એ ત્રણ પ્રકૃતિઓ પછી સત્તામાં આવે છે. અને એમાં પેલી બે પ્રકૃતિઓ જે છે એનું એટલું પછી જોર નથી હોતું, અને પેલી મિથ્યાત્વની પ્રકૃતિ છે એનો ઉપશમ થઈ જાય છે, એટલે એવું એને સમકિત પ્રાપ્ત થયું છે. પણ ત્યારે એને સમ્યક મોહનીય અને મિશ્ર મોહનીય સત્તામાં આવી જાય છે, એટલે જ્યારે પાછો એ પડી જાય છે અને પાછો એ આવે છે તો એને એ ત્રણેય પ્રકૃતિઓનો ઉપશમ કરવાનો થાય છે. ક્યારેક એવું પણ બને છે કે એ બે પ્રકૃતિઓ સમ્યક મોહનીય અને મિશ્ર મોહનીય જે છે એ બંને પ્રકૃતિઓ ફરી પાછી મિથ્યાત્વ રૂપે જ પરિણમી જાય, એટલે એને ઉદ્વેલના થઈ કહેવામાં આવે. તો એવી ઉદ્વેલના થઈ હોય તો ફરી પાછો એ જ્યારે પડીને પાછો આવે ત્યારે એને એક જ પ્રકૃતિ મિથ્યાત્વનો જ એને ઉપશમ કરવાનો રહે છે, એટલે એમ જ થાય છે. આ કર્મની અપેક્ષાએ વાત કરવામાં આવી, થોડી સૂક્ષ્મતાથી વાત લીધી છે. પણ મૂળ વાત એ છે કે જે દશા થાય છે તે જીવની થાય છે, જે દશા થાય છે તે જીવની થાય છે. સમ્યક્ત્વ એ પ્રાપ્ત કરે છે એટલે ખરેખર એના આત્મામાં શું થાય છે એનો વધારે વિસ્તાર કરીને સમજવા જેવું છે. કેમ કે આ બધું જે થાય છે એમાં ખરેખર એ પોતે કંઈ કરતો નથી. આ તો લખીએ ત્યારે આપણે લખવામાં આમ ભાષા વપરાય કે એ ઉપશમ કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે. એ શું કરે પેલા પૂતગળનું એ શું કરવાનો હતો જરાક વિચાર કરીએ શાંતિથી, તો એ કંઈ નથી કરતો. એ તો નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ દર્શાવ્યો છે કે આમ થાય છે. એ પોતે કંઈ કરતો નથી, એ કંઈ કર્મને લઈને પકડીને કંઈ કરવા જાય છે કે ભાઈ ચાલ હવે આનું આમ કરીએ ને આમનું આમ કરીએ, એવું તો થતું જ નથી. દરેક સમયે સમયે જીવ પોતે જે કંઈ કરે છે એ પોતાના સ્વરૂપમાં આત્મામાં જ કરે, બીજે ક્યાંય બહારમાં કંઈ જ કરી શકે નહીં. આ એક સિદ્ધાંતને પકડી રાખો. બીજું બધું જે થાય એના કારણે થાય તો એમાં પછી એના કારણે પૂતગળોને પરિણમવું હોય તો પરિણમે, ન પરિણમવું હોય તો ન પરિણમે. આપણે એમાં શું એમ દ્રષ્ટિ કરવામાં આવે તો આત્મામાં જવાય. બહુ સરસ વાત છે દીપ, આ વાતને ખૂબ સારી રીતે સમજવા જેવી છે. જે કંઈ થવું હોય તે થાય, હું તો ભગવાન આત્મા છું એમ કરીને જે બેસી ગયો છે એને ખરેખર કંઈ કરવા પણ નથી ને એ કંઈ કરતો નથી. આનું આમ થાય તો આમ થાય ને આનું આમ થાય તો આમ થાય ને એવી પંડિતાઈમાં જે પડ્યો છે એને કંઈ થતું નથી. એ આત્મામાં જતો જ નથી, એ ત્યાં બહારમાં ને બહારમાં જ ફર્યા કરે છે. કરવાનું જે છે એ આત્મામાં કરવાનું છે. પોતે એક જ ભાવ રાખવાનો છે કે હું ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છું, એ સિવાય બીજું હું કંઈ નથી ને બીજું હું કંઈ કરી પણ શકતો નથી. હું મારા આત્માના સ્વરૂપમાં સ્થિરતા કરી શકું એ સિવાય બીજું હું ખરેખર કંઈ કરી શકતો નથી. અને છતાં નકામો હું વિભાવ ભાવ કર્યા કરું છું, બહારમાં રખડ્યા કરું છું, મારા જ્ઞાન દર્શનના ઉપયોગને બહારમાં ફેરવ્યા કરું છું, અનેક પદાર્થો સાથે જોડું છું અને એને લીધે થઈને તો મારે નવા નવા કર્મ બંધાય છે, બીજું કંઈ થતું નથી. પૂર્વના કર્મ જે છે એનો સ્થિતિબંધ જે પ્રમાણે છે એ પ્રમાણે એનો વિપાક થતાં એ ખરી જાય છે, અને એ ખરતા જે સંયોગો આવે છે એની સાથે જોડાઈને હું નવા કર્મ બાંધું છું. એટલી વાત મનમાં બેસી ગઈ હોય તો પછી હવે મારે એમાં બહાર ફરીને શું કામ છે એવો એને નિર્ણય થાય, અને હું બસ જે છું તે છું, મારે કંઈ વિચાર કરવો જ નથી, બસ મારી સત્તા એટલી જ છે કે હું મારા સ્વરૂપમાં જ છું, એ સિવાય બીજું હું કંઈ કરતો નથી અને મારે બીજું કંઈ કરવું પણ નથી, બીજું કરવામાં મને કોઈ રસ નથી, મને કોઈ આનંદ નથી, મને કોઈ સુખ નથી, મને મારું સુખ આનંદ શાંતિ બધું મારા આત્મામાં છે, ત્યાંથી મને પ્રાપ્ત થાય છે. આ ભાવને પકડી અને એનો જ જો પુરુષાર્થ કરવામાં આવે તો બાકી બીજું બધું થયા કરશે. કર્મની પ્રકૃતિઓને કઈ રીતે તૂટવું, કઈ રીતે પડવું, કઈ રીતે ક્ષય થવો, ઉપશમ થવા, એ બધું ચાલ્યા કરશે. 148 પ્રકૃતિઓ છે અને એના પેટા વિભાગ બીજા કરવામાં આવે તો અસંખ્ય થાય, અને એ બધા કારમણે રજકણો આમથી આમ ને આમથી આમ જે થતા હોય તે થાય. જગતમાં કેટલાય રજકણો છે જે તમારી આસપાસમાં છે અને એ બધાનું પરિણમન થઈ રહ્યું છે. તમે એના પર દ્રષ્ટિપાત પણ કરતા નથી, એના સંબંધી તમે વિચાર પણ કરતા નથી. એવી જ રીતે આ કર્મની બાબતમાં પણ એમ જ લેવા જેવું છે. એટલે આપણે આ સમજીએ છીએ, પણ એથી કરીને એમ ન સમજવું કે આ નથી ખબર પડતી એટલે હવે કેવી રીતે થશે, સમ્યક્ત્વ નહીં થાય, એમ નથી, એમ નથી. કેમ કે આ બધી વસ્તુ જે છે તે થાય છે તે નિમિત્ત રૂપે થાય છે. આત્માના જેવા ભાવ છે, જે પ્રમાણે આત્માનું પ્રવર્તન થાય છે, એના નિમિત્તે આ બધું થાય છે. બાળકને કંઈ ખબર નથી, જ્યારે એ જન્મ લે છે ત્યારે એ બર્થ કેનાલમાં કઈ રીતે એની પોઝિશન બધી બદલાય છે અને કઈ રીતે એ પ્રોગ્રેસ કરે છે અને કઈ રીતે બહાર આવે છે એની બાળકને ખબર નથી, છતાંય બહાર તો આવે છે ને. બાળક એ શીખ્યું છે કે કઈ રીતે બર્થ કેનાલમાંથી એને બહાર આવવું. અમે મેડિકલ સાયન્સમાં અમે એ બધું જાણીએ છીએ, ભણ્યા છીએ કે આ પોઝિશન હોય તો પછી આ પોઝિશન થાય ને આ પોઝિશન પછી આમ હેડ થાય ને આમ પછી આમ થાય ને આમ થાય ને આ આખો પ્રોસેસ બધો ડિસ્ક્રાઇબ કરીએ. પણ જે ડિસ્ક્રિપ્શન આપીએ છીએ એ ડિસ્ક્રિપ્શન પેલું બાળક તો કંઈ જાણતું નથી, એને તો ખબર નથી કે મારે આમ થવું, છતાં થાય છે ને, એના જેવું જ છે. આમાં કંઈ ગભરાવા જેવું નથી કે આ પ્રકૃતિઓ આમ થાય ને આ પ્રકૃતિ આમ થાય, આ મને ન સમજણ પડી તો મને સમ્યક્ત્વ ન થાય, એવી વાત નથી. આ તો કર્મની અપેક્ષાએ થાય છે તો થાય છે. અને હજી ઘણી સૂક્ષ્મતાઓ છે આમાં, પણ એટલી બધી સૂક્ષ્મતા છે કે એનો બધો વિચાર કરીએ તો એની પાછળ ઘણો સમય જાય એવું છે. મૂળ વાત થોડી જેટલી સમજાય તેટલી આમાંથી સમજી લેવી, વસ્તુને પકડવી કે હું ભગવાન આત્મા છું અને એની જે દશા થાય છે એના નિમિત્તે આ કર્મની પ્રકૃતિઓની જે દશા થાય છે તે થાય છે. એવા એ લોકો છે, કેટલાય થઈ ગયા ભૂતકાળમાં કે જેમણે આ આઠે પ્રકારની કર્મની પ્રકૃતિઓ અને પેટા વિભાગ સહિત શું છે અને કેવી રીતે બંધ પડે છે અને શું છે એનું કંઈ જ્ઞાન નહોતું, છતાં એ સમ્યક દર્શન થયું હોય એવા ઘણા એ લોકો થઈ ગયા. એટલે એના નામ પણ આવડતા ન હોય, સમ્યક દર્શન થાય છે, ધીરેન્દ્રને સમ્યક દર્શન થાય છે તેને ખબર છે, એને તો આ બધાના નામ પણ આવડતા નથી. તો આપણે આગળ વધીએ. અહીંયા પાછો પ્રશ્ન કર્યો છે કે ઉપશમ એટલે શું. ઉપશમનો મેં સાદો જે અર્થ કહ્યો એ પહેલા મનમાં બેસાડી રાખો અને હવે આપણે આગળ વાંચીએ, જેથી કરીને એમાં એમ ન થાય કે સમજણ ન પડે. ઉપશમનો અર્થ અહીંયા આપ્યો છે, અનિવૃત્તિકરણમાં કરેલા અંતરકરણથી, અંતરકરણ વિધાનથી સમ્યક્ત્વના કાળમાં જે ઉદય આવવા યોગ્ય નિષેક હતા તેનો તો અહીં અભાવ કર્યો. અર્થાંત તેના પરમાણુઓને અન્ય કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક રૂપ કર્યા. શું કર્યું? જે સમ્યક્ત્વનો કાળ, જે વખતે સમ્યક્ત્વ થાય એ વખતના કાળની વાતને અનુસરીને વાત લીધી છે કે એમાં જે પરમાણુઓ ઉદયમાં આવવા યોગ્ય હતા, કર્મના જે પરમાણુઓ કારમણ રજકણો જે ઉદયમાં આવવા યોગ્ય હતા અને જે ફળ આપવા માટે થવા યોગ્ય હતા એને એને એ ફેરવી નાખ્યા. કેવી દશામાં ફેરવી નાખ્યા કે એ વખતે ફળ ન આપે અને પછીથી ફળ આપે અન્ય કાળમાં. તેના પરમાણુઓને અન્ય કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક રૂપ કર્યા, તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતા તે ઉદીર્ણારૂપ થઈ આ કાળમાં ઉદયમાં ન આવી શકે તેવા કર્યા. જે હજી ભવિષ્યમાં ઉદયમાં આવવા યોગ્ય જે વખતે હતા એને પછીના કાળમાં, અન્ય કાળમાં ઉદયમાં આવવા યોગ કર્યા અને એ જ વખતે જે વર્તતા હતા જે તે કાળમાં એટલે એ જ વખતે ઉદયમાં આવવા યોગ્ય હતા એની ઉદીર્ણા થઈ, એટલે ઉદીર્ણા રૂપ કર્યા. સાચા અર્થમાં ઉદીર્ણા એટલે ખરી જવું થાય, પણ એને ઉદીર્ણા રૂપ થઈને આ કાળમાં ઉદયમાં ન આવી શકે એવા કર્યા. એટલે ટૂંકમાં એ અત્યારે ફળ આપવાની સ્થિતિમાં ન રહે એમ કરવામાં આવ્યું. એટલે શું થયું કે એ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય હોય, એનો ઉદય હોય તો એ ફળ આપ્યું એમ કહેવામાં આવે, અને જેનો ઉદય ન હોય એને ઉપશમ કર્યો એમ કહેવામાં આવે. એટલે અહીંયા કહે છે પંડિતજીએ પણ એમ જ કહ્યું, જો એ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ ઉપશમ છે. એનો ઉદય આવે એટલે ફળ આપે, એ ઉદય ન હોય એનું નામ ઉપશમ છે. એટલે વસ્તુ તરીકે છે ત્યાં, કર્મણે રજકણો રહ્યા છે, કર્મણે રજકણો બંધાઈને જે સ્કંદ કે જેને આપણે કર્મ પ્રકૃતિ નામ આપીએ એ કર્મ પ્રકૃતિ ત્યાં રહી છે, પણ એ વખતે એ ફળ ન આપે એવું કરવામાં આવ્યું. એટલે મિથ્યાત્વ રૂપે એ ફળ ન આપે એવી દશા થઈ. મિથ્યાત્વ પ્રકૃતિ હતી એના જે કર્મણે રજકણો જે હતા એ મિથ્યાત્વ રૂપે ફળ ન આપે એવી એ વખતે દશા થઈ, એનું નામ ઉપશમ. એ ઉપશમ સંકિત સહેલાઈથી સીધી સાદી રીતે સમજવું હોય તો આમ કહેવામાં આવે. અને એ કર્યું એમાં કઈ રીતે કર્યું તો એમાં આ પ્રોસેસ બતાવી. એમ આ મિથ્યાત્વથી થયેલું પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ છે, અને એ ક્યારથી હોય છે તો ચોથા ગુણસ્થાનથી માંડી અને સાતમા ગુણસ્થાન સુધી આવું ઉપશમ સમ્યક્ત્વ હોય છે. એટલે હજી દર્શન મોહની અને આ કર્મણે રજકણો જે છે એ હજી પડ્યા છે ત્યાં. દર્શન મોહનીય કર્મ જે છે એ એમાં મિથ્યાત્વની પ્રકૃતિ જે છે એ કઈ રીતે ત્યાં સત્તામાં પડી છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે પ્રથમ જે છે તેમાં હજી એ ફળ ન આપી શકે એવી દશામાં, ઉપશમ દશામાં એ ત્યાં પડ્યું છે. અને એ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય છે. જો ક્ષય થાય તો પછી બિલકુલ રહેતું નથી, એને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવામાં આવે. એ દર્શન મોહનીય કર્મ પૂરેપૂરું ચાલ્યું જાય, એ કર્મણે રજકણો રહે જ નહીં, કરી જાય તો એ ક્ષય થયો કહેવામાં આવે. એટલે જ્યારે પહેલી વખત જે પ્રકારે સમ્યક્ત્વ થયું છે એમાં એ ઉપશમ સમ્યક્ત્વ હોય છે, અને એને આપણે બે ભાગ કરીને બતાવ્યું કે પહેલું જે છે તેને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. એ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ આ પ્રમાણે હોય છે, એ વિસ્તારથી આપણે જે રીતે પ્રકૃતિઓ સમજ્યા એ પ્રમાણે હોય છે. તથા પ્રથમ શ્રેણી સન્મુખ થતા સાતમા ગુણસ્થાનમાં ક્ષયોપશમ સમ્યક્ત્વથી જે ઉપશમ સમ્યક્ત્વ થાય તેનું નામ દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ છે. આગળ વાત અહીંયા કરે છે કે પ્રથમ શ્રેણી સન્મુખ થતા, સાતમા ગુણસ્થાને એ હોય ત્યારે સાતમે થી છઠ્ઠે આવે, છઠ્ઠે થી સાતમે જાય, સાતમે છઠ્ઠે થયા કરે છે. એટલે અંતરંગ દશાનો તો આપણે ઘણી વાર વિચાર કર્યો છે કે પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં, એ દશા એની સાતમા ગુણસ્થાનની છે, અને ફરી પાછો એ બહાર આવે છે એ દશા છઠ્ઠા ગુણસ્થાનની છે. એટલે મુનિઓને છઠ્ઠે સાતમે, છઠ્ઠે સાતમે ઝૂલતા એમ કહેવામાં આવે. એટલે છઠ્ઠા ગુણસ્થાને હોય છે ત્યારે એને શુભભાવ હોય છે, છઠ્ઠા ગુણસ્થાને આવે ત્યારે શુભભાવ હોય છે, દ્રષ્ટિ આત્મા તરફ હોય છે, અને એને પોતાને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવાનો પુરુષાર્થ હોય છે. પણ એ પુરુષાર્થની નબળાઈને કારણે ત્યાં રહી નથી શકતો, ટકી નથી શકતો, એટલે બહાર આવે છે. ત્યારે પણ એની દ્રષ્ટિ તો આત્મા તરફ જ રહે છે કે ક્યારે હું પોતાના સ્વરૂપમાં જઉં, એવી દ્રષ્ટિ સહિત એ છઠ્ઠે ગુણસ્થાને છે. ત્યારે ક્યારેક એને એવા સ્વભાવ પણ આવે કે પોતે જે સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં જે સ્વરૂપનો અનુભવ કર્યો, શુદ્ધ નિર્મળ પર્યાય થઈ, એનો આનંદ જે છે એ આનંદનું એને સ્મરણ થતા એને અહોભાવ જાગે. કહું આવો આનંદ અને સુખનો અનુભવ મેં થોડી ક્ષણો માટે કર્યો અને પ્રભુએ તો એ કાયમ માટે કરી લીધો, એ શાશ્વત સુખને એમણે શાશ્વત કરી દીધું, તો પ્રભુનો પુરુષાર્થ કેવો એમ કરી, અને એને એવો અહોભાવ પ્રભુ પ્રત્યે આવે, કેવડી ભગવાન પ્રત્યે, તીર્થંકર ભગવાન પ્રત્યે એને એવો અહોભાવ આવે એટલે સહજ રીતે એને અંતરમાંથી સ્તુતિ થાય. એ સ્તુતિ કહો, વિનય કહો, પૂજા કહો, ભક્તિ કહો, એ બધો અહોભાવ જે છે એવો એવા સાતમે ગુણસ્થાને જે ગયો છે એને છઠ્ઠે આવે છે ત્યારે એવો વર્તે જ, કેમ કે એને યાદ આવે છે આ વાત આ પુરુષાર્થ દ્વારા મને થોડી ક્ષણો માટે જે અનુભૂતિ થઈ એ પ્રભુને તો હંમેશને માટે થઈ, તો પ્રભુએ કેવો પ્રચંડ પુરુષાર્થ કર્યો, એમ કરીને એને એવું અંતરમાંથી એવો અહોભાવ રૂપે એ સ્તુતિ ભક્તિ એવું થાય છે. એટલે એ શુભ ભાવ છે. વળી ક્યારેક એવો પણ ભાવ એને આવે કે હું આ દશાને પ્રાપ્ત કરીને જે સુખનો આનંદ માણું છું એવું સુખ બધાને પ્રાપ્ત થાવ, અને એવો ભાવ આવે એ પણ શુભ ભાવ છે. એટલે એવો એવો ભાવ આવે ત્યારે એને એ શાસ્ત્ર લખવાનો એવો ભાવ થાય અને એ શાસ્ત્ર લખે. કુંદકુંદાચાર્ય ભગવાનને, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને, અમિત ગતિ આચાર્ય ભગવાનને, યોગીન્દ્ર દેવને, નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવને, આ બધાને એવા ભાવ આવ્યા. એ બધા મહાપુરુષોને જે અંતરમાંથી જે સુખ અને શાંતિની અનુભૂતિ થઈ, એવી સુખ અને શાંતિની અનુભૂતિ બીજાઓને પણ થાય એવો કરુણાનો ભાવ આવે, એટલે સહજ રીતે એ ઉપદેશ થાય અથવા તો એ શાસ્ત્ર લખાય. એટલે આ દશા જે છે એ છઠ્ઠા ગુણસ્થાને જ હોય, છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ રૂપે આ બધું કાર્ય થાય. અને એવું કાર્ય જે થાય છે તો એ જગતનું અહોભાગ્ય છે, જગતના જીવોનું અહોભાગ્ય છે કે એમને એવો ભાવ શુભભાવ આવે છે અને એના નિમિત્તે આપણને એ શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે, એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે સાતમા ગુણસ્થાનની આ દશા જે છે એને પહેલો ભાગ કહેવામાં આવે, અને બીજો ભાગ સાતમા ગુણસ્થાનની જે દશાનો જે છે કે એમાં પછી વધારે પુરુષાર્થ કરી અને સાતમેથી એ બહાર ન આવે અને શ્રેણી ચડે, એટલે આઠમું, નવમું, દસમું ગુણસ્થાન આવે. એટલે એ બીજામાં એ શ્રેણી ચડે છે, એને શું કહેવામાં આવે છે કે પ્રથમ શ્રેણી સન્મુખ થતા સાતમા ગુણસ્થાનમાં એ વખતની દશામાં આગળ જે વાત થાય છે એની અહીંયા વાત લેવી છે. એટલે એ વાત અહીંયા કરી છે કે તથા પ્રથમ શ્રેણી સન્મુખ થતા, એટલે હવે એ પ્રથમ શ્રેણીની સન્મુખ થયો છે એટલે હવે એ છઠ્ઠે નથી આવવાનો અને હવે શ્રેણી ચડે છે ત્યારે સાતમા ગુણસ્થાનમાં ક્ષયોપશમ સમ્યક્ત્વથી જે ઉપશમ સમ્યક્ત્વ થાય તેનું નામ દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ છે. શું થાય છે એ એક્ઝેક્ટ પ્રોસિજર અહીં બતાવી છે કે અહીં કરણ વડે ત્રણ જ પ્રકૃતિઓનો ઉપશમ થાય છે, કારણ કે આને ત્રણ પ્રકૃતિઓની જ સત્તા હોય છે. અહીં પણ અંતકરણ વિધાનથી અથવા ઉપશમ વિધાનથી તેના ઉદયનો અભાવ કરે છે એ જ ઉપશમ છે, અને તે આ દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ સાતમા આદિથી માંડી અગિયારમા ગુણસ્થાન સુધી હોય છે તથા ત્યાંથી પડતા કોઈને છઠ્ઠે, પાંચમે અને ચોથે ગુણસ્થાને પણ રહે છે એમ જાણવું. આ ઉપશમ સમ્યક્ત્વ એ રીતે એ બે પ્રકારનું અહીંયા દર્શાવ્યું, તો કે સાતમા ગુણસ્થાનથી જ્યારે એ શ્રેણી ચડે છે એ વખતે એ દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ થાય છે. તો કઈ રીતે થાય છે? તો કે ક્ષયોપશમ સમ્યક્ત્વથી જે ઉપશમ સમ્યક્ત્વ થાય તેનું નામ. એ વખતે ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ થાય, એમ કે એ વખતે ત્રણ પ્રકૃતિઓની જ સત્તા હોય છે એટલે એનો જ ઉપશમ થાય. એટલે એને અહીંયા ઉપશમ સંકિત, દ્વિતીય ઉપશમ સંકિત કહેવામાં આવ્યું. પેલી ત્રણ પ્રકૃતિઓ જે હતી એ ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ થાય, એટલે મિથ્યાત્વની પ્રકૃતિઓ તો કદાચ એને એ રીતે ગઈ હોય, ઉપશમ થયેલો હોય, પણ પેલી સમ્યક્ત્વ અને મિશ્ર મોહનીયની પ્રકૃતિઓ હોય એનો અહીંયા ઉપશમ થાય, એ દ્વિતીય ઉપશમ કહેવામાં આવે, એનો ઉપશમ થાય છે. એટલે ક્ષયોપશમ સંકિત સમ્યક્ત્વથી એમ કહેવાનું કારણ એ છે કે કેટલીક પ્રકૃતિઓનો એ વખતે ક્ષય થાય, એટલે એમ બને કે જે ત્રણ ભાગ કર્યા હતા એમાંથી જે મિથ્યાત્વ જે હતી, પ્રકૃતિઓ મિથ્યાત્વની પ્રકૃતિઓ જે હતી એનો ઉપશમ થયો તો એનો ક્ષય થાય, અને બીજી બે પ્રકૃતિઓ જે છે એનો અહીંયા એને ઉપશમ થાય. તો એવું ક્ષયોપશમ થયું હોય ત્યારે પણ હજી કોઈ પણ પ્રકૃતિ હજી પડી છે અને એ ફળ આપવામાં બળવાન નથી તો એનો ઉપશમ છે, એટલે એ અપેક્ષાથી અહીંયા ઉપશમ કયો. પણ આ ઉપશમ વખતે પહેલા પ્રકારના જે ઉપશમ કહેવામાં આવ્યો, પ્રથમ ઉપશમ, એના કરતા અહીંયા વિશેષતાથી થાય છે પ્રકૃતિઓનો ઉપશમ. એટલે એ ઉદયનો અભાવ જે કર્યો, જે પહેલા એક અમુક સમય જે પ્રકૃતિઓ ઉદયમાં આવવાવાળી હતી એને એ વખતે ના આવે એમ દૂર કરી, એના કરતા અહીંયા વિશેષતાથી થયું છે, એટલે ક્ષય પણ થઈ જાય છે એ રીતે થયું છે. એટલે એવા ક્ષયોપશમ સંકેતથી આ ઉપશમ સંકેત થયું, એવા ઉપશમ સંકેતને દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. પહેલા કરતા અહીંયા એ પ્રકૃતિઓ વધારે કરી અને નબળી પડે, વધારે પ્રમાણમાં નબળી પડે છે, પણ હજી એ મૂળમાંથી બધી પ્રકૃતિઓનો ક્ષય નથી થયો. એટલા માટે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એ 7માંથી 11માં ગુણસ્થાન સુધી હોય છે, તથા ત્યાંથી જો 11માં સુધી, એટલા માટે કે 11મું ગુણસ્થાન પડવાનું ગુણસ્થાન છે, 10માં ગુણસ્થાનથી એ 11મે જાય એનો અર્થ જે છે કે એ પાછો પડીને આવવાનો છે, અને 10મેથી જો 12મે જાય તો એ ક્ષાયિક સંકિતિ હોય ને એક ક્ષપક શ્રેણી ચડ્યો હોય તો જ 12મે ગુણસ્થાને જાય. પણ જે 12મે ગુણસ્થાને નથી ગયો અને 10માં સુધી જાય એ બે પ્રકારે શ્રેણી ચડે છે, એ ઉપશમ શ્રેણી ચડે અથવા તો ક્ષય, એટલે ક્ષાયિક શ્રેણી ચડે. એટલે ક્ષાયિક શ્રેણી ચડ્યો છે એ તો 12મે જ જવાનો છે, પણ જે ક્ષયોપશમ સહિત જે છે એ ઉપશમ શ્રેણી ચડે છે, એટલે એ પછી 10મેથી આગળ વધીને 12મે નથી જઈ શકતો તો 11મે જાય છે, અને 11મેથી પછી એ ભાઈ ગુણસ્થાનથી પાછો જ પડે છે. એટલે ત્યાંથી પાછો આવે એટલે પછી જેમ અંતર મુહૂર્તની અંદર એ ઉપર ચડી ગયો હતો એ બધું પાછો આવી જાય, એટલે છઠ્ઠે આવી જાય, ધ્યાનમાંથી બહાર આવી જાય એટલે છઠ્ઠું થઈ જાય. પેલું આપણે જોયું કે 7માંથી બીજા ભાગમાંથી શરૂ કરીને 8મું 9મું 10મું જે હતું એ બધું ધ્યાનમાં જ થાય છે, અંતરમુહૂર્તમાં જ થતું હતું 7માંથી આગળ વધતો હતો ત્યારે, અને એમાંથી પડવાનું થયું અને પછી બહાર આવે એટલે છઠ્ઠું જ આવે, અને છઠ્ઠેથી પણ જો આગળ વધારે પડવાનું થાય તો 5મે કે 4થે પણ એ જઈ શકે. હવે છઠ્ઠેથી પડવાનું થાય અને 5મે 4થે જાય એ કેવી રીતે બને? તો એના એ ભાવમાં ન થાય, બીજા ભાવમાં પણ થાય, ત્યાં એનો દેહ છૂટી જાય, દેહ છૂટી જાય એટલે પછી છઠ્ઠું ગુણસ્થાન રહે જ નહીં, બીજો ભાવ થાય. એટલે જ્યાં સુધી એ 7મું ગુણસ્થાન પ્રગટ નથી કરતો ત્યાં સુધી જન્મથી શરૂ કરીને એ ભાવની અંદર એને 4થું કહેવાય, અને મનુષ્યનો હોય તો 4થે બદલે કદાચ એ 5મે આવે, પણ હવે મનુષ્યનો ભાવ તો ક્યારે મળે? એ મોટે ભાગે તો એને પહેલાથી જો બંધ પડી ગયો હોય તો મળે, નહીતર તો શું થાય કે જે આવો 6ઠ્ઠે 7મે ગુણસ્થાને મુનિ થયો હોય એ નિયમથી દેવલોકમાં જાય, સંકિતિ છે એટલે દેવલોકમાં જાય, એટલે દેવલોકમાં તો એને પછી 4થું જ વર્તે, કેમ કે ત્યાં તો કોઈ પણ પ્રકારે એ દેશવીરતિ થઈ શકતો નથી, એટલે એ દશા એની 4થા ગુણસ્થાનની જ રહે. એ રીતે અહીંયા આ પડવાની વાત બધી લેવામાં આવી છે. એટલે એમ ઉપશમ સમ્યક્તો બે પ્રકારથી છે, એ સમ્યક્તો વર્તમાન કાળમાં ક્ષાયિકવત નિર્મળ છે, તેને પ્રતિપક્ષી કર્મની સત્તા હોય છે, તેથી આ સમ્યક્તો અંતર્મુહૂર્ત કાળ માત્ર રહે છે, પછી દર્શન મોહનો ઉદય આવે છે એમ જાણવું. હવે આ બધો વિસ્તાર આપણે ફરીથી આવતી વખતે લઈશું, થોડી વધારે સ્પષ્ટતાઓ કરીશું જેથી કરીને આ બધું સમજાય. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, અને આવતી વખતે વધારે આ સમજી લઈએ ત્યાર પછીથી પ્રશ્ન કરજો. બધાને ખાસ વિનંતી છે કે આ ફરીથી બધાએ વાંચી જવું, અને જરૂર લાગે તો એક બીજું પણ કરી જવું કે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા વખતે ઉપશમ ક્ષયોપશમ ક્ષય કર્મના સંબંધમાં આપણે જે કર્યા છે એને ફરીથી જોઈ લેવા, એ ફરીથી એ ત્યાંથી જોઈ લેવા, જરૂર લાગે તો tatudara.com ઉપરથી એ સ્વાધ્યાય ફરીથી સાંભળી લેવા. એટલે બેક ઓફ માઇન્ડ એ વસ્તુ રહે કે કર્મના ઉપશમ ક્ષય ક્ષયોપશમ આદિ શું છે, તો આ વધારે સારી રીતે સમજમાં આવે અને બિનજરૂરી ખોટા આશંકાઓ કે પ્રશ્નો ન થાય. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.